ॐ ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादा सहगणललिता श्रीविशाखान्वितांश नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्तदेशतारिणे। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय।
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 श्रीमद् भगवद गीता अध्याय बे श्लोक क्रमांक 24।
अच्छेद्यः
अच्छेद्यः
अयम
अयम
अदाह्य
अदाह्य
अयम
अयम
अक्लेद्य
अक्लेद्य
अशोष्य
अशोष्य
एव
एव
च
च
नित्यः
नित्यः
सर्वगतः
सर्वगतः
स्थाणुः
स्थाणुः
अचलः
अचलः
अयम्
अयम्
सनातनः
सनातनः
अच्छेद्य अयम् अदाह्यः
अच्छेद्यम् अयम् अदाह्यः
अयम् अक्लेद्य शोष्य एव च
शोष्यः
अयम् अक्लेद्य अशोष्य एव च
अयम् अलेख्य अशोच्य एव च
नित्यः सर्वगतस्थाणो
नित्यः सर्वगतस्थाणो
अचलोऽयं सनातनः
अचल अयं सनातनः
अच्छेद्य अयम् अदाह्यः
अच्छेद्य अयम् अदाह्यः
अयम् अक्लेद्य अशोष्य एव च
अयम् अलेख्य अशोष्य एव च
नित्यः सर्वगतस्थाणोर्
नित्यः सर्वगतस्थाणो
अचलो अयम् सनातनः
अचलः अयम् सनातनः
अछेद्यः
अछेद्यः
भांगे नहीं तेवो
भांगे नहीं तेवो
अयम
अयम आ आत्मा
अदाह्यः
अदाह्यः
बाळी न शकाय तेवो
बाळी न शकाय तेवो
अयम
अयम
आत्मा
आत्मा
अक्लेद्य
अक्लेद्य
ओगळे नहीं येवो
ओगळे नहीं तेवो
अशोष्यः
अशोष्यः
सुख भी शकाय नहीं तेवो
सुख भी शकाय नहीं तेवो
एव
एव
नक्की
नक्की
च
च
अने
अने
नित्यः
नित्यः
चिरस्थायी
चिरस्थायी
सर्वगतः
सर्वगतः
सर्वव्यापी
सर्वव्यापी
स्थाणोः
स्थाणोः
अपरिवर्तनशील
अपरिवर्तनशील
अविकारी
अविकारी
अचलः
अचलः
स्थिर
स्थिर
अयम्
अयम्
आत्मा
आत्मा
सनातनः
सनातनः
सदा एक समान
सदा एक समान
अनुवाद अव्यक्तिगत आत्मा अखंड तथा अद्राव्य छे अने तेने नथी बाळी शकातो के नथी सुकवी शकातो તે ચિરસ્થાયી સર્વત્ર વિદ્યમાન અવિકારી સ્થિર તથા સદા એક સમાન રહેનારો છે. તાત્પર્ય, અણુ આત્માના આ બધા ગુણો નિશ્ચિત રૂપે પુરવાર કરે છે કે વ્યક્તિગત આત્મા પૂર્ણ આત્માનો શાશ્વતપણે અણુ અંશ છે અને તે કોઈ પણ જાતના પરિવર્તન વગર હર હંમેશ એવો જ રહે છે. આ કિસ્સામાં અદ્વૈતવાદનો સિદ્ધાંત લાગુ પાડવો ઘણો અઘરો છે, કારણ કે વ્યક્તિગત આત્મા પાસે એકરસ થઈ જવાના અર્થમાં એક થઈ જવાની આશા ક્યારેય રાખવામાં આવતી નથી. ભૌતિક મલિનતામાંથી મુક્ત થયા પછી અણુ આત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દૈદીપ્યમાન કિરણોમાં એક આધ્યાત્મિક સ્ફુલ્લિંગ રૂપે રહેવાનું પસંદ કરી શકે છે. પરંતુ બુદ્ધિશાળી આત્માઓ તો પરમેશ્વરનો સંગ પ્રાપ્ત કરવા માટે વૈકુંઠ લોકના દિવ્ય ગ્રહોમાં પ્રવેશ કરે છે. સર્વગત શબ્દ મહત્વપૂર્ણ છે, કારણ કે જીવો ભગવાનના સમગ્ર સર્જનમાં ફેલાયેલા છે એ વિશે કોઈ સંશય નથી. તેઓ જમીન ઉપર, પાણીમાં, હવામાં, ભૂમિમાં તથા અગ્નિ શુદ્ધામાં વસે છે. તેઓ અગ્નિમાં સ્વાહા અર્થાત હોમાઈ જાય છે એવી માન્યતા સ્વીકાર્ય નથી, કારણ કે અહીં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આત્મા અગ્નિ દ્વારા બાળી શકાતો નથી, તેથી સૂર્ય ગ્રહ ઉપર પણ ત્યાં રહેવા અનુકૂળ શરીર ધરાવતા જીવો નિવાસ કરે છે, એમાં શંકા નથી. જો સૂર્યલોક નિર્જન હોય તો સર્વગત અર્થાત સર્વત વિદ્યમાન શબ્દ અર્થહીન થઈ જાય છે. શ્રીલ પ્રભુપાદ કી. તો શ્રીમદ ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગ અંતર્ગત ભગવાન આત્માના સ્વરૂપની જે ચર્ચા અર્જુનને કરી રહ્યા હતા એમાં આ શ્લોક અને આની પહેલાનો જે શ્લોક છે, આ બંને શ્લોકોમાં ભગવાન એક જાહેરાત કરે છે, એક વિજ્ઞાપન એડવર્ટાઇઝમેન્ટ કરે છે આત્માની. આત્મા કેવો છે, કેવો છે મતલબ એનું સ્વરૂપ તો પહેલા બતાવી ચૂક્યા છે કે આત્મા મરતો નથી, શરીરોનો નાશ થાય છે. પણ અહીંયા ભગવાન જે આત્માના ગુણોની ચર્ચા કરી રહ્યા છે, એ ગુણ આત્માની શક્તિ બતાવે છે, આત્મા કેટલો મજબૂત છે, કેટલો ટકાઉ છે. એડવર્ટાઇઝમેન્ટ આલતી હોય તો મેં તમને ગયા પ્રવચનમાં જાહેરાતના વિષયમાં કીધું હતું કે એડવર્ટાઇઝમેન્ટ કેટલી પ્રકારથી થાય, કેવી રીતે થાય છે. એને વસ્તુમાં ભલે કાંઈ ન હોય પણ સેલ્સમેન એને બતાવે છે ને અહીંયા બહુ સારું છે, આ તમે લ્યો અને ક્યારેક આપણે લઈ લઈએ છીએ. તો આત્મા જે છે એ વાસ્તવમાં બહુ મજબૂત છે, ટકાઉ છે. એવો ટકાઉ છે જ્યારથી છે ત્યારથી એવો ને એવો છે. તો સ્વાભાવિક છે કે આટલી મજબૂત વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ તો કરવી જ રહી. તો ભગવાન ગત શ્લોકમાં તે આત્માની અમુક વાત રજૂ કરી, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ઇત્યાદિ, કે કોઈ શસ્ત્ર આને છેદી શકતો નથી, કોઈ અગ્નિ જે છે એ આત્માને બાળી શકતો નથી. નૈનમ દહતિ પાવક, અને આગળ કીધું ન શોષય તે મારુત પવન એને સૂકવી શકતો નથી અને પાણી એને ભીંજવી શકતું. ચાર વસ્તુ ભગવાને આગળના શ્લોકમાં રજૂ કર્યું, પણ એ ચારેય વસ્તુને રજૂ કર્યા પછી ભગવાનના મનમાં એક સંકલ્પ થયો કે કોઈ વ્યક્તિ એવું કહી શકે કે નહીં આમાં કંઈક ફેરફાર થાય અથવા ફેરફાર કરી શકાય એવું છે. એટલા માટે ભગવાને ફરીથી એ જ ચારેય ગુણોને લઈ અને આ શ્લોકની અંદર ફરીથી એ ગુણોને કંઈક ઓર ઊંડાણપૂર્વક રજૂ કરે છે. અગાઉ જે ગુણ રજૂ થયા છે એ એક બાહ્ય જાહેરાત હતી, અને આપણે રસ્તા ઉપર જતા હોય બેનરમાં વાંચી લીધું કે આ વસ્તુ અહીં મળે છે, પણ એની વાસ્તવિક પરખ ત્યારે થાય જ્યારે તમે દુકાનની અંદર જઈ, શોપની અંદર જઈ અને એ વસ્તુનો તમે પરિચય પ્રાપ્ત કરો. તો ભગવાન આ શ્લોકની અંદર આત્માની સંપૂર્ણ શક્તિને પ્રગટ કરી રહ્યા છે. એકદમ છેલ્લા પોઈન્ટ સુધી કોઈ પણ પ્રકારને આત્માને પરેશાન કરવામાં આવે છતાંય આત્માનો ક્યારેય નાશ કરી શકાતો નથી. તો શક્તિ જે છે આત્માની એ ભગવાન અહીંયા રજૂ કરે છે. પાછળના શ્લોકમાં તે આ ચાર વસ્તુ હતી જે મેં તમને કીધી, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી ઇત્યાદિ ચાર ગુણો આત્માના. તો અહીંયા આત્માના વિષયમાં ભગવાન કંઈક એવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરે છે કે આપણને એમ થાય અર્જુનને ખબર જ નહીં હોય કે આત્મા શું છે, સમજાય છે? આ જે રીતે ભગવાન આત્માને રજૂ કરી રહ્યા છે તો આપણને એવું લાગે કે આ જોતા એવું લાગે છે કે અર્જુનને આત્માના વિષયમાં કંઈ ખબર હશે કાંઈ નહીં, એને આત્મા શબ્દ જ ક્યારેય નહીં, આવું બની શકે ક્યારેય? આપણે જન્મ અને સત્સંગમાં નહોતા આવતા એ વચ્ચે આત્માના વિષયમાં આપણે કેટલું સાંભળ્યું હતું, આ બધું સાંભળ્યું હતું ને, કારણ કે શમશાનમાં જાવી ત્યાં શ્લોક લખ્યો હોય આત્મા મરતો નથી અમર છે, આ બધું ભગવદ્ ગીતાના શ્લોકો અનેક જગ્યાએ આનું કોટેશન આપણે જોયું છે આ શ્લોકોનું. તો સ્વાભાવિક છે કે અર્જુને તે આત્માના વિષયમાં કંઈક સાંભળ્યું છે પહેલાં તે, કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ તો હતો નહીં. છતાં ભગવાન એવી રીતે પ્રસ્તુત કરી રહ્યા છે કે અર્જુનને કાંઈ ખબર જ નથી, આત્માના વિષયમાં કાંઈ જાણતો જ નથી. આનો એક કારણ તો એ છે કે સામાન્યથી સામાન્ય વ્યક્તિનો પ્રશ્ન તે આમાં હલ થઈ જાય. માનો કોઈના મનમાં કઈક સંશય હોય તો ભગવાન કહે છે જ્ઞાન એવી રીતે આપવું છે કે એ કઈ સંશય બાકી નો રહેવો જોઈએ. અને બીજો પોઈન્ટ કે ભગવાન જ જયારે આત્માનું વિજ્ઞાપન કરી રહ્યા છે તો એ ભગવાન છે જે આત્માનો સ્ત્રોત છે, આત્મા જ્યાંથી આવ્યો છે એ ભગવાન ખુદ એ આત્માના વિષયમાં વર્ણન કરી રહ્યા છે, આત્મા કેવો છે. તો સ્વાભાવિક છે એ તો ડિટેલ પૂરેપૂરી જ આપશે. જેને જે વસ્તુ બનાવી છે, માનો તમે પોતે જ મેન્યુફેક્ચર કરતા હોય કોઈ પ્રોડક્ટ અને તમે પોતે વેચવા જતા હોય, તમે થોડી એના ગુણમાં કઈ બાકી રાખવાના છે. ભલે ખોટું વિજ્ઞાપન તો ખોટું આપણે કરી દેવી, એને બહુ સારો માલ છે લઈ લો તમે, પણ ભગવાન તો ઓરિજિનલ વસ્તુની એડવર્ટાઇઝ કરી રહ્યા, નિયન વેચવાનું નથી, મફત છે તોય જાહેરાત કરે છે એને ફ્રી વસ્તુની. અને જાહેરાત તો એને આયાત કરવી રહી આ ભૌતિક જગતમાં, કારણ કે એના ધામમાં કોને જાહેરાત કરે, ત્યાં મૃત્યુ છે જ નહીં. અહીંયા લોકો મરે છે તો જાહેરાત તો અહીંયા કરવી પડે ને કે ભાઈ શરીર અલગ છે ને આત્મા અલગ છે, આત્મા કેટલો મજબૂત છે. જાહેરાત અહીંયા કરવાની, કારણ કે મારવાનું, કાપવાનું, સળગાવવાનું, એને ભીંજવી દેવાની બધું અહીંયા છે. જયારે ભગવાનના ધામની અંદર તો શરીર અને આત્મામાં કોઈ અંતર જ નથી, એનો મતલબ એડવર્ટાઇઝ કરે તો એ કોને કરે, કારણ કે આધ્યાત્મિક જગતમાં મૃત્યુ છે જ નહીં. જે જગ્યાએ મૃત્યુ જ નથી ને આત્માની એડવર્ટાઇઝ કરવી કેવી રીતે, એને કેવી રીતે સમજાવો કે આત્મા અને શરીર અલગ છે જ્યાં કોઈ મરતું જ નથી ક્યારે. એટલા માટે ભગવાન એકદમ ધ્યાનપૂર્વક આ એડવર્ટાઇઝમેન્ટને રજૂ કરે છે કે આ એડવર્ટાઇઝમેન્ટમાં કોઈ કમી રહેવી જોઈએ નહીં, કારણ કે અહીં જો રહી ગઈ તો હંમેશા રહી જાય. કોઈ પ્રશ્નમાંનો કોઈનો રહી ગયો આત્માના વિષયમાં તો એ પ્રશ્ન હંમેશા, કારણ કે ભગવાન તો એ કુરુક્ષેત્ર છોડીને જઈ ચુક્યા છે, અર્જુન નથી હવે તો પૂછવા કોને જાય. માનો અર્જુન હોત તો એને પૂછી શકાય, ભાઈ તમે કુરુક્ષેત્ર મળી ચર્ચા કરી હતી એમાં કાંઈ આમાં પોઈન્ટ લખવાનો રહી ગયો છે કોઈ, પણ એવું તો છે નહીં. એટલે આ જગતના જન્મ મૃત્યુને જોઈ અને ઘણા લોકોના મનમાં એવો સંશય છે, એવો વિચાર કરે છે કે આત્મા તે મરશે કેમ, કારણ કે આજ સુધી શરીરના મૃત્યુને જોતા આવ્યા છે, હજારો શરીરોને જન્મ લેતા જોયા છે, હજારો શરીરોને મરતા જોયા છે. એટલે વ્યક્તિ વિચાર કરે છે કે શરીરો મરે છે એનો અર્થ કે આત્મા તે મરશે, અને એવું ન સમજતા કે આવું થોડી કોઈ વિચારે, કારણ કે અજ્ઞાની લોકોનો સમાજ આ જગતમાં સૌથી મોટો છે, જેને કાંઈ બુદ્ધિ જ નથી, જેને કોઈ અક્કલ જ નથી આપણી ભાષામાં કહેવાય, એવા અહીંયા જાજા ભેગા થયા છે. અમુકને કહેવેલા ભક્તિ કરું તો કે ભગવાન છે તો તું ડાઉનલોડ થયો છે, ભગવાન નથી તો. એટલા આશ્ચર્યકારક પ્રશ્ન પૂછે તો આપણને એમ થાય કે આને શું ઉત્તર દેવો, ત્યારે આપણને ખબર પડે કે આ જગતમાં અજ્ઞાન કેટલું છે. યા પ્રચારકોને પૂછો જયારે બહાર પ્રચાર કરવા માટે જાય અને લોકોને કહે કે તમે ભક્તિ કરો, ભજન કરો, એને આત્માના કલ્યાણ માટે, આત્મા છે કોણ, એને કેમ કે તું જ છો એ પોતે, એને આત્મા એનું કલ્યાણ કરવું જોઈએ. કોઈ જ્ઞાન નથી, એને ખબર જ નથી કે આ શરીર શું છે, આત્મા શું છે, અને એને એની અરે કોઈ લેવા દેવાય નથી, એને જાણવામાં કોઈ રસય નથી કે મરવું પડશે, શા માટે મરીએ છીએ, કેમ લોકોના મૃત્યુ થાય છે, કેમ આપણે વૃદ્ધ થઈએ છીએ. આપણે માનતા હોય હું બહુ રૂપાળો છું એમ, પણ અમુક સમય ભાઈ ગઢો થઈ જાય, કેમ આમ થયું ભાઈ, આ બધી સમસ્યાઓ છે. પણ એ સમસ્યાઓમાં એને કોઈ રસ હોતો, ભગવાન એટલે અહીંયા આવીને ભગવદ્ ગીતા કહે છે કે કદાચ આ જ્ઞાન કોઈ સમજે, આત્માના સ્વરૂપને જાણે તો ભક્તિમાં પાછો આવે. આ એડવર્ટાઇઝમેન્ટ ભગવાન કરે છે એનું મૂળ કારણ આ છે. માની લો આપણે અમુક વસ્તુ લેવી ન હોય પણ આપણે એમ એડવર્ટાઇઝ જોવી તો લેવાનું મન થાય, ખાલી લેવા જેવું જ ખરું, ભલે કામ ન હોય આપણે કાંઈ જરૂરી ન હોય તો ઈચ્છા કરીએ છીએ કે નહીં લેવાની. એડવર્ટાઇઝમેન્ટ જોઈને ભગવાનને છીવા ભગવદ્ ગીતા જોઈને એકાદો પાછો આવશે, પણ એમાં ભગવાનની એડવર્ટાઇઝમેન્ટમાં કોઈ નુકસાન નથી, કારણ કે ઘણા જીવો લાગ્યા છે પાછા જવા, બેક ટુ ગોડ હેડ, એને પ્રયાસ ઘણા લોકોએ ચાલુ કર્યો છે. તો આ શ્લોકની અંદર મહત્વના મુદ્દા જે છે એ બે વિભાગમાં વહેંચાયેલા છે. શ્લોકની જે પહેલી લાઈન છે એમાં ચાર વસ્તુ છે, અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય અને અશોષ્ય. આ ચાર શબ્દ છે આ શ્લોકની પહેલી લાઈન. તો એ ચાર ગુણ જે આત્માના છે એમાં નિષેધ બતાવવામાં આવ્યો છે કે આ ચાર વસ્તુ આત્માને લાગુ પડતી નથી, નિષેધ નહીં લાગુ પડે. અને બીજી જે લાઈન છે એમાં જુઓ, એમાં પાંચ ગુણ આત્માના છે, નિત્ય, સર્વગત, સ્થાણુર, અચલ અને સનાતન. તો પાંચ પ્રકારની વિધિ બતાવવામાં આવી છે જે પાંચ આત્મા ઉપર લાગુ પડે છે. પાંચ નિષેધ છે અને પાંચ વિધિ છે. ચાર નિષેધ છે, પાંચ વિધિ છે. તો આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું નિષેધ. ચાર પ્રકારના નિષેધ જે અહીંયા બતાવવામાં આવ્યા છે એમાં પહેલું છે અછેદ્ય. અછેદ્યનો અર્થ છે ભાંગે નહીં એવો. રૂપાજી અર્થ લખ્યો છે એમાં ભાંગે નહીં એવો. તો આની પહેલાનો જે શ્લોક હતો એમાં ભગવાને કીધું નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, કે આ આત્મા છે એને કોઈ કાપી શકતો, કોઈ એવું શસ્ત્ર નથી આ જગતમાં જે આત્માને કાપી શકે. તો એક પ્રશ્ન થાય કે પહેલા ભગવાને કીધું કે કાપી શકાય એમ નથી આત્મા, તો અહીં ફરીથી અછેદ્યથી શા માટે પ્રારંભ કરી રહ્યા છે? પહેલાથી કહી જ ચુક્યા છે કે આને કાપવું અસંભવ છે, કોઈ શસ્ત્રને નહીં કાપી શકે. તો ફરીથી એ જ વાત પાછું અછેદ્ય, સીધું ગુજરાતી થાય જેને છેદી ન શકાય, એનો અર્થ કે કોઈ શસ્ત્રની જરૂર પડશે એને છેદવા માટે. પણ છતાં ભગવાને એનો એ શબ્દ અહીંયા ફરીથી રિપીટ કર્યો. એનું કારણ કે માની લો કોઈ વ્યક્તિના મનમાં સંદેહ થાય, એને કાપી નથી શકાતો પણ કોઈ ભાંગી નાખે તો. ઘણી વખત એવી વસ્તુ હોય એને કાપી ન શકાય પછી શું કરે, એને ભાંગી નાખે. આવું થાય છે કે નહીં તમારા અનુભવમાં ખરું? કઈ એવી વસ્તુ જેને કાપી ન શકાય પણ એને ભાંગી શકાય? બોલો, વિચાર કરો, થોડુંક દિમાગ લગાવો. ચાની, હા, કાચની રકાબી, હા, એને કાપવી મુશ્કેલ છે પણ ભાંગી ના ખાય, ઘા કરો તો બેટર ઉદાહરણ છે. ઓર કોઈ? એટલે આ કોઈ વિચાર કરવાની વસ્તુ છે? માનો તમે એવી વિચાર કે જે વસ્તુને આપણે કાપી ન શકીએ પણ ભાંગી શકીએ, તરબૂજ. માનો આપણે ટ્રેનમાં જતા હોય ને તરબૂજ વાળો આવે, હવે એની પાસે ચપ્પુ ન હોય ને આપણી પાસે ન હોય, ભાઈ શું કરીએ? પછી એને ભાંગી નાખીએ હે ને? તરબૂજ, ચીબડા, ટેટી, આ બધું આ આપણા અનુભવની વાત, આપણે ભાંગેલું છે, ભાંગીએ છીએ કે નહીં? તો ભગવાને પહેલા કીધું નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, પણ કોઈ વ્યક્તિના મનમાં એવો સંદેહ થાય કે કપાતો નથી પણ કોઈક ભાંગી નાખે તો, માનો ઉપરથી પડતો મૂકે અને આત્મા ભાંગી જાય તો હું કરું? અને ઘણી વસ્તુ એવી હોય છે, તમે એને તલવારથી કાપવાનો પ્રયાસ કરો, ચપ્પુથી, એ કપાય નહીં પણ છૂટી મૂકો તરત ભાંગી જાય. એમ કાચની રકાબીનું ઉદાહરણ સારું છે, એમ તમે ચપ્પુ લઈને કાપવા બેહોથી કપાય પણ એના ઘા કરો તો તરત ભાંગી જાય હે ને? તો એક સંદેહ, એક લોજિક, એક સંભાવના અહીંયા ઉભી છે કે આત્મા કપાતો નથી પણ શું ભાંગી શકાય? અને વાત એ છે કે જો શસ્ત્ર દ્વારા એને નથી કાપી શકાતો પણ શું કોઈ વિશેષ શસ્ત્ર એવું બનાવવામાં આવે કે એના દ્વારા આત્માનો વધ થઈ શકે? જેમ શ્રીમદ ભાગવતમના છઠ્ઠા સ્કંદમાં એક કથા છે વૃત્રાસુરની. આ વૃત્રાસુર એક બહુ મહાન અસુર, આત્મા વૈષ્ણવ, પરમ ભાગવત, ભગવાનના ભક્ત, પણ શરીર અસુરનું મળેલું વૃત્રાસુર. યજ્ઞમ ભૂલ થઈ ગયેલી તો અસુર પ્રગટ થયા અને શ્રાપય હતો. તો વૃત્રાસુર મહાભયાનક દૈત્ય અને અસુરોને બહુ હેરાન કરે, અને એટલો મોટો ભયાનક દૈત્ય એ હતો અસુર, રાક્ષસ. દેવતાઓ એની સામે યુદ્ધ કર્યું, એને યુદ્ધ જાહેર કર્યું, આની યાર આપણે લડવાનું છે, યુદ્ધ કરવું છે. દેવતાઓ સામે યુદ્ધ શરૂ થયું, પણ તમે એક વિચાર કરો એ કથા ઉપર શ્રીમદ ભાગવતમમાં સુખદેવ ગોસ્વામી કહે છે, એવું એક પણ શસ્ત્ર નહોતું જે વૃત્રાસુરના શરીરને છેદી શકે. આપણે તો વાત આત્માની કરી રહ્યા છે, અહીંયા કથા એ છે કે શરીરને છેદી શકે એવું દેવતાઓ પાસે કોઈ અસ્ત્ર જ નહોતું. હવે પહેલી વાત તો આપણા તલવાર ભાલા ધાલે જ નહીં, અહીંના લઈને ગયા હોય દેવતાઓએ. હવે દેવતાઓ પાસે અસ્ત્ર કેવા હોય? દિવ્ય અસ્ત્રો. તો ઈ બધા ફેલ. હવે દેવતાઓએ વિચાર કર્યો આનંદ મારવો કેવી રીતે, અને મહાભયાનક દૈત્ય જેવો તેવો નહીં. ખાલી આમ ઇન્દ્રએ એકવાર એની ઉપર ગદા ફેંકી, ગદા ફેંકીને તો વૃત્રાસુરે પકડીને ગદા આમ પાછી નાખીને ઐરાવત સહિત ઢાળ દીધો ઇન્દ્ર. આવો ભાગવતમમાં પ્રભુપાદજીએ ફોટો બનાવ્યો, તેમ જોજો એ મહાકાય શરીર, આકાશને આંબે એવડું શરીર એને. અને ઇન્દ્રની બધા નાના નાના ઓલા રમકડાના હાથી લઈને આવે ને એવા લાગે, એટલો મહાભયાનક દૈત્ય. અને શક્તિ એવી, અને પાછો ભગવાનનો ભક્ત. બહુ અદભુત કથા છે આ છઠ્ઠા સ્કંદની, ક્યારેક વિસ્તારપૂર્વક શ્રવણ કરશું. તો આવો દૈત્ય મરે નહીં, હવે કરવું શું? તો યુદ્ધને નાન્યાન પડતું મૂક્યું, ગયા બધા ભગવાન વિષ્ણુ પાસે. ભગવાનને જઈને કીધું, પ્રભુ આ મરતો નથી, આનું શું કરવું? હવે તમે વિચાર કરો, શરીર એવું થઈ ગયું છે કે જેને આ જગતનું કોઈ શસ્ત્ર છેદી નથી શકતું. આત્માનો ગુણ શરીર ઉપર આવી ગયો. ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ બહુ ભક્તિ કરે, બહુ ભજન કરે, અને એના પ્રભાવથી શું થાય છે કે આત્માનો જે સ્વભાવ છે એ શરીર ઉપર લાગુ થઈ જાય. શરીર જ આત્માના ગુણને ધારણ કરી લે છે અને એનું શરીર એ દિવ્ય થઈ જાય છે. આવું ભક્તોના જીવનમાં બને છે. પણ અત્યારે આપણે ઊંધું છે, આપણા આત્મા ઉપર શરીર હાવી થઈ ગયું, એટલે આપણને તો હોય વાગે ને તોય દુખે, એને મરી ગયા. એમ આપણે એમ કહેવી, જપ કેમ નથી કરે? અહીં હોય વાગી માળા કેમ કરવી? થાય ને, આત્મા ઉપર શરીર હાવી છે. જ્યારે વૃત્રાસુરને આત્માના ગુણ શરીરે ધારણ કરેલા, કોઈ શસ્ત્ર કાપી ન શકે. તો વિચાર કરો, આનું શરીર એવું છે, આત્માની તો વાત જ દૂર છે, શરીર એવું છે જેને કોઈ શસ્ત્ર કાપી નથી શકતું. દેવતાઓ ચિંતામાં પડ્યા, આનું શું કરવું? ભગવાન ભાઈ, ભગવાને કીધું આ એમ નહીં મરે. કેમ? આના માટે એક વિશેષ શસ્ત્ર બનાવો, એક એવું શસ્ત્ર જે આજ સુધી આ જગતમાં પ્રગટ થયું એને એવું સ્પેશિયલ મિસાઇલ બનાવો, શસ્ત્ર બનાવો. સ્પેશિયલ શસ્ત્ર બનાવવા માટે વસ્તુ સ્પેશિયલ હોવી જોઈએ ને, મટીરિયલ. તો ભગવાને કીધું, એક બહુ મહાન ઋષિ છે દધીજી મુનિ, તમે એની પાસે જાઓ અને એના હાડક્યા માગો, અસ્થિ. ડોનેશન જન્માષ્ટમી નિમિત્ત માગવાનું, હાડક્યા હાડક્યા માગવાનો અર્થ છે પ્રાણ આપી દેવા, શરીર આપી દેવાનું. કઈ હાડક્યું એમનામ તો નીકળે નહીં, હારું ભાઈ લેતા જવા લો. દાનમાં તો વિચાર કરો કે જે અસ્ત્રથી વૃત્રાસુરનું મૃત્યુ થવાનું છે, એ વૃત્રાસુર માટે જે અસ્ત્ર બનવાનું છે એ દધીચી મુનિના હાડક્યામાંથી, એ હાડક્યા કેટલા પાવરફુલ છે. કેમ? ભગવાનની ભક્તિનો આ પ્રભાવ છે. કે જે વ્યક્તિ ભજન કરતો હોય ને એનું શરીર જે છે એ તે દિવ્ય ગુણોને પ્રાપ્ત કરી લે છે. ભગવાને બોલો વસ્તુ બતાવી તો દધીચી મુનિના હાડક્યા એ ખેલાવો. દધીચી મુનિ જૈન કીધું, તમારા હાડક્યા આપો ડોનેશન. તો સ્વાભાવિક છે, કોઈ વ્યક્તિ આવીને એમ કે તમારા પ્રાણ આપી દો ડોનેશનમાં, તો આશ્ચર્ય છે ને. આજ ગમે એટલો મોટો ભક્ત હોય તો આવી રીતે થોડી તૈયાર થાય પ્રાણ આપવા માટે. દધીચી મુનિએ કીધું કે અચ્છા, ભગવાનનો આદેશ છે, શરીર તો એ કેમ થયું, નાશ થવાનું છે વહેલું મોટું, તમારા કામમાં લાગતું હોય તેમ લેતા જાઓ. બહુ મહાન ઋષિ હતા. તો યોગ સમાધિમાં લીન થઈ એણે તો પ્રાણ છોડી દીધા, અને ભાઈ જાણે હાડક્યા કાઢ્યા શરીરમાંથી, અને એનું એ હાડક્યા લઈને ગયા. હવે આવડાને બનાવતા આવડે નહીં, અને સ્વાભાવિક છે ને કે આપણે મોટરસાયકલ જોઈતી આપણને થોડી બનાવતા આવડે, લાવી પડે. ગયા એના હાડક્યા લઈને કોની પાસે? કોની પાસે ગયા? વિશ્વકર્મા, દેવતાઓના એન્જિનિયર. એને કીધું આનું શસ્ત્ર બનાવ. તો દધીચી મુનિના શરીરનો જે ભાગ હતો, પાંસળીઓ વાળો જે ભાગ, એને બરાબર કાપી કૂપીને અને વચ્ચે જે કરોડરજ્જુ હતી એને મધ્યમાં સ્થિત કરી અને એક અસ્ત્રનો નિર્માણ કર્યું એને, દિવ્ય અસ્ત્ર. એનું નામ હતું વજ્ર, વ્રજ નહીં, શું હતું? વજ્ર, જમાં લીટો મારવાનો, વમાં નહીં, અને વ્રજ એ ભગવાનનું ઘર છે. વજ્રનું નિર્માણ કર્યું ઇન્દ્રે, અને એ વજ્ર એટલે એ વજ્ર જયારે ચલાવે ત્યારે વીજળીના કડાકાઓ જેવો એમાંથી પ્રકાશ તેજ સામે વળન બાળીને, અને એવું અસ્ત્ર હતું કે ક્યારેય ફેલ ન જાય એવું જબરજસ્ત અસ્ત્ર બનાવવામાં આવ્યું દધીચી મુનિના હાડક્યામાંથી. અને એ અસ્ત્રનો જયારે ઇન્દ્રએ પ્રયોગ કર્યો વૃત્રાસુર ઉપર, એનાથી વૃત્રાસુરનો વધ થયો. શ્રીમદ ભાગવતમ એવું કહે છે કે વૃત્રાસુર ઇન્દ્રએ અહીંથી ગરદન કાપવાનું ચાલુ કર્યું તેનું, અહીંથી આમ કાપતા કાપતા આમ ફરી નાટો મારી અહીંયા જયારે પહોંચ્યા ત્યારે એક વર્ષ લાગ્યું. એ કેવડો હશે વૃત્રાસુર તમે કલ્પના કરજો ઘરે જઈને. સુખદેવ ગોસ્વામી બોલ્યા છે એને એક વર્ષ વૃત્રાસુરની ગરદન કાપતા લાગ્યું. અને આ રીતે વૃત્રાસુરનો વધ કરવામાં આવ્યો. પણ કહેવાનો પોઈન્ટ આવ્યો છે કે માનો એવું કોઈ શસ્ત્ર આ જગતમાં તૈયાર કરવામાં આવે અને એના દ્વારા કદાચ આત્માને કાપી શકાય તો, એટલે ભગવાન ફરીથી કે અછેદ્ય, પેલા કીધું નૈનમ છિંદંતી શસ્ત્રાણી, કોઈ શસ્ત્રને છેદી શકતું નથી, પણ ખરેખર આત્મા કેવો છે? અછેદ્ય. એને કોઈ એવું શસ્ત્ર બન્યું નથી કે ઇન ફ્યુચરમાં કોઈ એવું શસ્ત્ર બનશે નહીં કે જે આત્માને કાપી શકે, કોઈ સંભાવના નથી. અને એટલા માટે ઉત્તરમાં ભગવાને કીધું અછેદ્ય. બીજું કહે છે અદાહ્ય. ઈ જ વાત આગળના શ્લોકમાં ભગવાને શું કીધી હતી? નૈનમ દહતિ પાવક. કે અર્જુન, એવો કોઈ અગ્નિ નથી કે જે આ આત્માને બાળી શકે. ફરીથી ભગવાન કહે છે અદાહ્ય, બળતો નથી આત્મા. પણ કોઈના મનમાં એવો સંશય થાય કે માનો સામાન્ય અગ્નિથી તો આત્મા નહીં બળતો હોય, જે નોર્મલ અગ્નિ હોય, પણ કોઈ વિશેષ અગ્નિને જો આ જગતમાં પ્રગટ કરવામાં આવે તો બની શકે કે આત્મા એનાથી બળી જાય. તો વિશેષ અગ્નિ જાણો છો તમે? મેં એક ઉદાહરણ તો આપ્યું વિશેષ શસ્ત્રનું. વિશેષ અગ્નિ જેનું શાસ્ત્રમાં તમે ક્યારેક વર્ણન સાંભળ્યું હોય તો એક આશ્ચર્યકારક અગ્નિ સાંભળ્યું છે? તમે સાંભળ્યું છે પણ તમે બોલવાના નથી. પણ હું યાદ કરીશ તો કે હા, આપણને ખબર હતી. તમે જાણો બધું પણ બોલો નહીં, ખાલી આવડે તો તમને બધું ભાઈ, કારણ કે તમે થોડી કમ શ્રોતાઓ છો, તમને બધું આવડે પણ તેમ બોલતા નથી. લાક્ષાગ્રહ મહાભારત સ્ટોરી આપણે સાંભળી છે, પણ એમાં સમજવા લાયક પોઈન્ટ શું છે કે લાક્ષાગ્રહ જે છે તો એવું મહાભારતમાં વર્ણન છે કે પાંડવો એ મહેલની અંદર રહેવા ગયા તો એ મહેલ એટલી ટેકનિકથી બનાવવામાં આવ્યો હતો કે એક એવી વસ્તુ કે જે પથ્થર સાથે મિશ્રિત થઈ જાય અને આગ પકડી લે, માને પથ્થરને પીગળાવવાની ક્ષમતા જેમાં રાખતા હોય એવો કોઈ પદાર્થ કે જેને લઈ અને આને બાળી શકાય, પથ્થરને પીગળાવવો હોય તો લાખ, તમે જાણો છો ને લાખ. તો એ મહેલ કેવી રીતે બન્યો? તો લાખનું પથ્થર સાથે મિશ્રણ કરી અને એને બનાવ, નકર લાખનું ઘર બનાવે તમને ખબર ન પડે કે આ લાખનું છે. તો પાંડવો તો આપણે કરતા બુદ્ધિમાન હતા ને, તો કેમ એને ખબર ન પડી કે લાક્ષાગ્રહ છે? કારણ કે પથ્થર સાથે મિશ્રિત, લાખ જે છે એને પથ્થર આરે મિશ્રિત કરી અને એની દિવાલો એનું બાંધકામ હતું. છતાં ભગવાનની કૃપાથી પાંડવ બચી ગયા. પણ એક વિશિષ્ટ પ્રકારની અગ્નિ આ જગતમાં છે, માનો સામાન્ય આગ જેને નથી બાળી શકતી એને વિશેષ અગ્નિઓ દ્વારા પીગળાવવામાં આવે છે. તેમ કાચ જોયો છે, જોયો છે કે રોજ જોઈએ છે, દરરોજ જોઈએ છીએ આપણે કાચ. ને કાચ શેમાંથી બને છે? રેતીમાંથી, બરાબર છે? તો રેતીમાંથી કાચ બનાવવો હોય તો રેતીને શું કરવું પડે? શું આવે તમે યાર, એને પીગાળવી પડે, કરો રેતી ઘરે જઈને ગરમ કરજો, બને કાચ એમ સવાર સુધી ગરમ કરો ને તોય કાચ ન બને, એને પીગાળવી પડે, રેતી નો રસ બનાવવો પડે. વાત તમારા માટે એક આશ્ચર્ય, રેતી નું શરબત કરવું પડે. અને રેતી જયારે ગરમ થઈ જાય એકદમ લિક્વિડ, ત્યારે એની ઉપર એ કાચ જે છે એ નાના નાના પડ, આપણે તર જેવી રીતે એમ પડ રૂપે એ કાચ ઉપર આવે, અને પછી એને એકત્ર કરી એનું મિશ્રણ કરીને કાચ નું નિર્માણ થાય છે. તો વિચાર કરો, પથ્થર ને પીગળાવે એવી અગ્નિ આ જગતમાં છે. લોખંડની કોઈ વસ્તુ બનાવવા માટે લોખંડને પીગળાવવું પડે છે, લોખંડને ઓગાળવું પડે. તો હવે એ આપણા ગેસના ચૂલા ઉપર ઓગળે લોખંડ, આપણા ચૂલે ઓગળે, લાલ થાય ઓગળે નહીં. એનો મતલબ કે એક વિશેષ અગ્નિની વ્યવસ્થા જગતમાં છે કે જે અગ્નિ આવી ભારે ધાતુ પથ્થર લોખંડ ઇત્યાદિને પીગાળી દે છે. તો કોઈના મનમાં સંશય થાય કે શું કોઈ એવો અગ્નિ છે આ જગતમાં કે જે અગ્નિ લોખંડ ને પીગળાવવાની ક્ષમતા, મતલબ આત્માને ઓગાળવાની ક્ષમતા રાખતો હોય, બાળવાની દાહ્ય. તો કોઈના મનમાં એ સંશય થાય કે એવો જ્વલનશીલ પદાર્થ આ જગતમાં આવી શકે જે આત્માને બાળે, પણ ભગવાન એને તે નકારાત્મક સાબિત કરે છે, નહીં અદાહ્ય, આ દાજતો જ નથી ગમે એવો અગ્નિ લઈને નો આવો. કારણ કે દાજે તો ગરમ થાય ને, અને ગરમ થાય તો પીગળે, જો દાજતો જ નથી તો એના પીગળવાનો પ્રશ્ન ક્યાં છે. પેલા ભગવાને શું કીધું, નૈનમ દહતી પાવક, અગ્નિ એને બાળતો નથી, પણ અહીંયા ભગવાન શું કહે છે, અદાહ્ય, દાજે તો બળે ને. માનો આપણે આમ અગ્નિમાં હાથ નાખી દેવી, આપણે દાજવી છે એમ, એટલે હાથ લઈ લે આમાં નાખવા જેવું નથી, આપણે દાજીએ છીએ. પણ માનો આપણને ગરમ જ ન લાગતું હોય, ગરમી ગરમ લાગે જ નહીં, તો આમ અગ્નિ માં હાથ રાખીને ઉભા રહ્યો શું તકલીફ છે. એક વેલા મોજા આવે છે ને પહેરવાની, પહેરીને અંદર અગ્નિ માં હાથ નાખો તો કઈ નહીં થાય. એમ અદાહ્ય છે આત્મા, આ જગતમાં એવો કોઈ અગ્નિ નથી જે આત્માને દજાડી શકે. તો ઓગાળવાનો તો મતલબ દજાડવાનો કોઈ પ્રશ્ન નથી. ત્રીજી નિષેધ વાત ભગવાન કહે છે, અક્લેદ્ય. અક્લેદ્યનો અર્થ છે આ એક ગુણ ભગવાન નવો એડ કરે છે, કારણ કે આ આગળના શ્લોકમાં ભગવાન બોલ્યા નથી, આ એક નવો ગુણ છે, અને એ છે અક્લેદ્ય. અક્લેદ્યનો અર્થ છે એને ઓગાળી શકાતો, અત્યારે તો આપણે સાંભળ્યું કાપી ન શકાય, મારી ન શકાય, આ ભગવાન નવો આવે છે અક્લેદ્ય, એને ઓગાળી ન શકાય. તો પેલા ભગવાને આના અનુસંધાન વાળી એક વાત કીધેલી, નચૈનમ ક્લેદયંત્યાપો, આગળના શ્લોકમાં કે આત્માને કોઈ ભીંજવી શકતું નથી, કોઈ પણ પ્રકારનું જળ આત્માને ભીંજવી નથી શકતું, અને કોઈ વિશેષ દ્રવ્ય કે કોઈ પ્રકારનું જળ એમાં આત્માને ઓગાળી શકાય નહીં. જેમ કે પાણીમાં તમે મીઠું નાખો તો મીઠું ઓગળી જાય હે ને, પછી આપણે કોઈને કેવી આનું આ મીઠું પાછું લાય નીકળે, મીઠું એક વાર ઓગાળ નાખ્યું પાણી, પછી કેવી ઈ જે મીઠું અંદર જેટલું 10 ગ્રામ નાખ્યું 10 ગ્રામ આપો પાછું નીકળે, કેમ દ્રાવ્ય થઈ ગયું છે અંદર, ઓગળી ગયું છે. તો ક્યારેક કોઈને આટલો સૂક્ષ્મ જે આત્મા છે, માની લો કોઈ જળ કે કોઈ દ્રાવ્યની અંદર ઈ ઓગળી જાય તો એ ભગવાન અહીંયા ના પાડે છે, આવું સંભવ નથી. કેમ આ જગતની અંદર સૌથી ખતરનાક કેમિકલ શું હોય છે જાણો છો તમે? અમ્લરાજ. અમ્લરાજ એ ગંધક અને શીરો આ બે ધાતુઓ છે, કેમિકલ પાવડર છે, અને શીરો અથવા મીઠું 1/3 ભાગમાં જો એ બેને તમે ભેગા કરો, એનું અમ્લ જે છે મીઠાનું અમ્લ અને શીરોનું અમ્લ તમે ભેગું કરો 1/3 પ્રમાણમાં, અને એ દ્રાવણની અંદર તમે કોઈ પણ આ જગતની વસ્તુ નાખો એને ઓગાળી નાખે, એટલું ખતરનાક કેમિકલ એમાંથી બને છે. કોઈ પણ વસ્તુ લોખંડ નાખો, લોખંડને ઓગાળી નાખે તરત જ, આવું ખતરનાક દ્રવ્ય હોય છે. તો કોઈ વ્યક્તિ વિચાર કરે કે લોખંડ જેવી ધાતુ જો ખાલી આમ મૂકવા માત્રથી ઓગળી જતી હોય તો શું આત્મા ઓગળી જાય? માની લો આત્મા આમાં નાખ્યો હોય તો એ આત્મા ઓગળી ગયો હોય તો, કારણ કે આ તો ખતરનાક લિક્વિડ છે. એવું લખવામાં આવ્યું છે એના વિશેમાં, જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે અમ્લ રાજ્ય છે અને ઓગાળી ન શકે. આ એવું એક કેમિકલ છે, ઓગાળી નાખે છે. તો આત્મા તે કદાચ પીગળી શકતો હશે. તમે લવિંગ, હા લવિંગનું પાણી જે છે, લવિંગનું પાણી તમે કોઈ વૃક્ષના મૂળમાં નાખો, આખું ઝાડ હુગવી નાખે. કરતો નહીં આવું, અમુક તો હવે ટ્રાય કરવી પ્રભુજી પ્રવચનમાં કીધું, અને ઝાડવા આમ થેમ થા બાળી નાખ્યો કોકના. આ સમજવા માટે છે, આમાં હું જે કંઈ કેમિકલની વાત તમને કરું એ સમજવા માટે છે. આનો ઘરે જઈને પ્રયોગ ન કરતા, ઘણા ટ્રાય કરે કે હાલો ને કરવા હું વાંધો. તો સંભવ નથી કે આત્મા ક્યારેય ઓગળે. ભગવાન કહે છે અક્લેદ્ય, કોઈ એવું દ્રાવણ, કોઈ એવું કેમિકલ નથી જે આત્માને ઓગાળી શકે. અને ચોથો નિષેધ ભગવાન કહે છે અશોષ્ય એવ ચ, અને સૂકવી શકાતો. તો આના વિશે આ પાછલા શ્લોકમાં ભગવાને કીધેલું ન શોષયતી મારુત, આ જગતમાં પવન આને સૂકવી શકતો નથી. પવનની અંદર એક ક્ષમતા છે કે બધી વસ્તુને સૂકવી નાખે. આપણા કપડા રોજ સૂકવે છે ને પવન. આ સંસારમાં સમુદ્ર છે, કોઈ વ્યક્તિ વિચાર કરે હાલો ને આપણે સમુદ્રને સૂકવી નાખો, સંભવ છે કોઈ દિવસ સમુદ્ર સુકાય નહીં? હાજુ બોલો. હા આમાં કોઈ સંશય, સમુદ્ર સુકાય હા કે ના? કયો નહી સુકાય? કોને હા પાડી તમે? હા તો હું કોલ હે કુંભજ ઋષિ ઈ પી ગયા તા એક વાર, એને ઉગવત ક્યાં? એ તો આખા સમુદ્ર નું એક ટીપું બનાવીને પી ગયા. તો બીજા સમુદ્ર તો હતા, તો એક સમુદ્ર ની વાત. પૃથ્વી ઉપર એક જળનું ટીપું ન રહેવું જોઈએ સમુદ્ર ને સૂકવવાનું. આ સંભવ છે, પણ આત્માને સૂકવવો સંભવ નથી. કારણ કે ઓર આપણે થોડાક પાછળ જઈએ, હવે સમુદ્ર ને સૂકવવો છે તો પછી એમાં કઈ બેઠા બેઠા તો હુકાહે નહીં. પ્રલય જ્યારે થાય, પ્રલય સમય જ્યારે હોય, તો પ્રલયના અનેક પ્રકાર છે. મહાપ્રલય, નૈમિત્તિક પ્રલય, નિત્ય પ્રલય, અલગ અલગ પ્રકારના પ્રલય હોય છે જે અલગ અલગ સમયે થાય છે. એમાં એક પ્રલય એવો છે જ્યારે આ બ્રહ્માંડની અંદર, આકાશની અંદર અનેક સૂર્ય પ્રગટ થાય છે, અનેકો સૂર્ય. અને અત્યારે જે ટેમ્પરેચર છે એની કરતાં 10 ગણું ટેમ્પરેચર વધી જાય છે, સોરી 12 ગણું તાપમાન અત્યારે જે છે એનાથી વધી જાય. વિચાર કરો, અત્યારની ગરમીથી 12 ગણું તાપમાન વધે, સ્વાભાવિક છે પાણીની વરાળ થઈ જવાની. અને આવું થાય છે, આ કોઈ એવું નથી કે હાલો આપણે આવું તો કેમ હોય. અનેકો સૂર્ય આકાશમાં પ્રગટ થઈ 12 ગણું તાપમાન આખા બ્રહ્માંડનું વધે છે, અને આ બ્રહ્માંડની અંદર એક પણ જળનું ટીપું રહેતું નથી, બધું જળ શોષાઈ જાય છે એ સૂર્ય દ્વારા, એની ગરમી દ્વારા. અને 100 વર્ષ સુધી વરસાદ પડતો, 100 વર્ષ વયા જાય છે વરસાદ નથી પડતો, અને પાણીનું એક પણ ટીપું રહેતું નથી. અને સૃષ્ટિનો જ્યારે પ્રારંભ થવાનો હોય છે એની પહેલા શું થાય છે? ભારી વરસાદ, અને એટલો એ વરસાદ પડે છે કે એ વરસાદના કારણે આ પૃથ્વી ઉપર બધે સમુદ્રો પાછા અસ્તિત્વમાં આવે છે. શ્રીમદ ભાગવતના સૃષ્ટિ પ્રકરણમાં આ બધી ચર્ચાઓ થયેલી છે, એમ કોઈ શાસ્ત્ર બહારની વાત નથી, આનું શાસ્ત્ર પ્રમાણ છે. તો આ રીતે ફરીથી આ સૃષ્ટિનો પ્રારંભ થાય છે, સમુદ્રો સહિત પૃથ્વી ઇત્યાદિ અસ્તિત્વમાં આવે છે. આ એક પ્રલયની વિધિ છે. તો હવે માની લો પાણી તો સુકાઈ ગયું, બધા નાશ થઈ ગયા, તો એ સમયે જીવ ક્યાં જાય? કોઈ પ્રશ્ન થઈ શકે, પ્રલય વખતે જીવોની સ્થિતિ શું હોય છે? તો પ્રલય જ્યારે થાય ત્યારે તે આ જીવોને કઈ થાતું, આત્મા એમ નામ રહે છે, કારણ કે એ મહાવિષ્ણુમાં શયન કરી જાય છે, મહાવિષ્ણુમાં રહે છે. અને ફરીથી જયારે સૃષ્ટિનો પ્રારંભ થાય ત્યારે ફરીથી મહાવિષ્ણુમાંથી જીવ પાછા પોતપોતાના કર્મો સાથે પ્રગટ થાય છે, અહીં આવે છે અને ફરીથી આ સૃષ્ટિ આગળ ચાલે છે. વળી જયારે પ્રલય થાય પાછા બધા જીવ મહાવિષ્ણુમાં વયા જાય અને ફરીથી સૃષ્ટિનો પ્રારંભ થાય ત્યારે મહાવિષ્ણુમાંથી જીવ પાછા પ્રગટ થાય. એક બહુ સારી ડિટેલ છે સમજવા જેવી શાસ્ત્રોમાં. તો ભગવાન ઈ વાતનો અહીંયા સ્વીકાર નથી કરતા કે કોઈ પણ પ્રકારનો વાયુ આત્માનું શોષણ કરી શકે, આ સંભવ નથી. તો પાંચ પ્રકાર બીજા છે વિધિના, આ ચાર નિષેધ થયા. ચાર નિષેધમાં શું હતું? પહેલું કયું છે? ભૂલી ગયા, આપણો ભૂગો થઈ ગયો. આત્માને ભાંગી શકાતો નથી અથવા એને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી. બીજું શું છે? અગ્નિ એને બાળી શકતો નથી. ત્રીજું, ઓગાળી શકાતો નથી, અદ્રાવ્ય છે. અને ચોથું, પવન એને સૂકવી શકતો નથી. હવે પાંચ પ્રકારની વિધિ છે જે અગાઉ આપણે ભગવાનના મુખેથી શ્રવણ કરી ચૂક્યા, ભગવાન બોલ્યા હતા ને આગળ, તો એ જ ગુણોને અહીંયા ફરીથી, પણ આ વખતે ગુણોમાં કંઈક ડિફરન્ટ છે, તફાવત છે. ફરીથી ભગવાન કહે છે આત્મા નિત્ય છે. પહેલા ભગવાને નિત્ય આત્મા છે એનું વર્ણન કરેલું અને આપણે એના વિષયમાં સાંભળેલું, આત્મા નિત્ય છે. ફરીથી ભગવાન કહે છે નિત્ય, ઈ શ્લોક તો યાદ છે, અજો નિત્ય આવી ગયો છે ને ઈ શ્લોક. હા, ભગવાન નિત્ય કહી ચુક્યા છે ઘણી વખત આત્માને. ફરીથી અહીંયા કહે છે નિત્ય. તો નિત્યનો અર્થ અહીંયા છે જે ઇતિહાસથી પરે હોય. ઇતિહાસનો અર્થ છે ભૂતકાળ. મેં ઘણી વાર આની વ્યાખ્યા કરી છે. ઇતિ માને પહેલા અને હાર્સ માને જે ઘટનાઓ થઈ ચૂકી છે એને ઇતિહાસ કહેવાય છે. તો કોઈ વ્યક્તિ કે આત્માનો ઇતિહાસ છે જ નહીં, ઇતિહાસથી જે વસ્તુ પરે છે એને નિત્ય કહેવામાં આવે છે. એની સિવાય નિત્ય શબ્દ કોઈની આગળ લાગુ પડી શકે નહીં. ઇતિહાસથી પરે જેનો કોઈ ભૂતકાળ નથી, અને જેનો ભૂતકાળ જ નથી તો એનું ભવિષ્ય કેવી રીતે હોઈ શકે? કારણ કે અર્જુન એ જ વિચારમાં છે ને કે જો યુદ્ધ થશે અને આ પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણને મારીશ તો આનું ભવિષ્યમાં શું થશે? અર્જુનનો પ્રશ્ન એ છે, ભવિષ્યમાં આનું ફ્યુચર શું હશે? પણ જેનો ભૂતકાળ જ નથી તો એનું ભવિષ્ય કેવી રીતે હોઈ શકે? કારણ કે આત્મા કેવો છે? નિત્ય વર્તમાન છે. એનું ભૂત ભવિષ્ય છે જ નહીં, પણ અર્જુન બધાના ભવિષ્યની ચિંતામાં છે, આનું શું થશે, અને જગતનો પ્રોબ્લેમ જ એ છે. એમ ભવિષ્યમાં આપણા છોકરાનું શું થશે, કાંઈ આજ જે થવાનું છે જ ચિંતા. ભવિષ્ય અને ભૂત જે છે એ શરીર માટે છે અને આપણે માની લઈએ છીએ કે બસ આ આત્મા માટે છે. આપણે કેવી આટલું બધું હું કામ હતો, ભવિષ્ય છોકરાનું સારું થાય ને, તારું સુધાર પહેલા પછી છોકરા સુધરશે, તારું બગડી ગયું છે એને પહેલા ઠેકાણે પાડે, એને સુધારે. લોકો ચિંતા કરે છે ભવિષ્યની, આપણું ફ્યુચર શું હશે? આજ ગધે છે, સવારમાં ઓફિસે જાય હાજે પાછો આવ્યો, આજ ફ્યુચર રહેવાનું. શું થાય બીજું? ભવિષ્યની જે લોકો ચિંતા કરે, બહુ ભણે, બહુ આજ રિઝલ્ટ હતું ને આજે કે કાલ વહી ગયું, કાલ આવી બધા ચિંતામાં આપણે ફ્યુચરમાં શું કરશું? આજ ગધા મજૂરી. બહુ ભણ્યો પછી નોકરી કરવી એ કોઈ સારું કાર્ય છે? શુદ્રનું કાર્ય છે શાસ્ત્ર પ્રમાણે. અને તોય આપણું ફ્યુચર કેવું છે? બ્રાઇટ ફ્યુચર. કાળના પ્રભાવમાં ગુમ થઈ જવાનો છો, બ્રાઇટ ફ્યુચર ગોતવાની. બ્રાઇટ ફ્યુચર મળશે શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવતના આશ્રયમાં. અહીંયા ફ્યુચર બ્રાઇટ થાય છે. લોકો ચિંતા કરે છે ભવિષ્યની, મારું ભવિષ્યમાં શું થશે, મારું ભવિષ્ય શું હશે, ચિંતામાં, અર્જુનની ચિંતામાં. આ બધાનું શું થશે જે ઉભા હતા ને એના સગા સંબંધીઓ, આનું શું થશે? આત્મા જે છે ઇતિહાસથી પરે છે. માનો ભગવાન અર્જુનને કે આ જેટલા ઉભા છે આત્માઓ, પિતામહ ભીષ્મ દ્રોણાચાર્ય, આનો ઇતિહાસ કાઢ. એટલે કાર્ડિયોગ્રામ કાઢે ને કઈક મશીન આપણી ઉપર મૂકે એટલું લાંબુ નીકળે અંદર લીટા દોરેલા હોય નીકળે. તો ભગવાન એને કે આ જેટલા તારા સંબંધી ઉભા છે આનો ઇતિહાસ કાઢ નીકળે. આ ભીષ્મના શરીરમાં જે આત્મા છે એને પહેલી વાર શરીર ક્યારે લીધું ઇતિહાસ નીકળે. આ શરીર કયા કર્મના ફળ સ્વરૂપ મળ્યું છે એનો ઇતિહાસ આપણી પાસે નથી. આપણે આત્માનો ઇતિહાસ ક્યાં ગોતવાના છે? છે સંભવ ક્યારે? અને સંભવ એટલા માટે નથી કારણ કે આત્મા અહીંયા આવ્યો એવું નથી કે અહીંયા પ્રગટ થયો ભગવાનથી એવું નથી. ઈ છે પહેલેથી. આ વાત મગજમાં બેહતી નથી. છે એટલે કેમ? ક્યારેક તો આવ્યો હશે. ક્યારેય નથી આવ્યો, ઈ પહેલેથી છે એટલા માટે એનો કોઈ ઇતિહાસ છે. માનો તમે ભલે બહુ ભજન કરો ને ભક્તિ કરો ને તમે ત્રિકાળ જ્ઞાની થઈ જાઓ, ભાઈ બધાને કહો તું આગળના જન્મમાં હતો, એની આગળના જન્મમાં હતો, એની આગળના જન્મમાં હતો, અને ગોતતા ગોતતા છે ને આની જિંદગી પૂરી થઈ જાય, પણ ઓલા આત્માનો ઇતિહાસ મળે આ એવો આત્મા છે. સમજાય? ઇતિહાસથી પરે છે. કારણ કે જે ઇતિહાસ કાઢે એને તો ભવિષ્ય ખબર પડે. જેમ જ્યોતિષીઓ, આપણે જ્યોતિષમાં જાવી કુંડળી લઈ તો એ પેલા ઘણું પૂછે ને, પેલા તમારે આમ થયું હતું, પેલા તમારે આમ હતું, આવું કરે છે કે નહીં? ઇતિહાસ વગર કોઈ દિવસ ભવિષ્ય બનતું? જો કઈક ભૂતકાળ છે તો જ ભવિષ્યનું નિર્માણ થાય છે. તો આત્માનો કોઈ ઇતિહાસ જ નથી તો પછી ભવિષ્યનો પ્રશ્ન જ ક્યાં છે? ઇતિહાસ નથી તો કોઈ વ્યક્તિ કહી શકે કે ભવિષ્યમાં આત્મા નહીં હોય? કેવી રીતે? કારણ કે ભૂતકાળમાં એવો કોઈ સમય નથી કે જયારે આત્મા હોય. કાઢો સમય એવો કોઈ હોય તો કે હાલો ભાઈ મારો આત્મા હતો નહીં પણ હું 10 જન્મ પહેલા જ અસ્તિત્વમાં આવ્યો છું અને અહીંયા મેં હમણાં હમણાં આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે, 10 જન્મ પહેલા હું ક્યાંય હતો જ નહીં. સંભવ છે કોઈ આત્માના વિષયમાં? નથી. તો જો ભૂતકાળમાં ક્યારેય એવું નથી કે આત્મા ન હોય તો ભવિષ્યમાં એવું ક્યારેય બનશે કે આત્મા નહીં હોય? મતલબ આત્મા નિત્ય છે, ભૂત ભવિષ્યથી પરે છે અને આપણી સ્મરણ શક્તિથી તે ભગવાન ગીતામાં કીધું ને, બહુની મેં યતિતાની જન્મની તવચ અર્જુન. અર્જુન તારા મારા બહુ જન્મો થઈ ગયા, તને કઈ યાદ? કારણ કે આપણી સ્મરણ શક્તિ, આપણી જે યાદ રાખવાની જે ક્ષમતા છે એનાથી આ વાત પરે છે, એનાથી પરે છે આત્મા. તો આપણે કોઈ શરૂઆતને શોધી શકતા નથી અને એટલા માટે આપણે ચિંતા કરવી જોઈએ નહીં, પણ તોય થાય છે. શું કરીએ? બીજો ગુણ ભગવાન આત્માનો બતાવે છે સર્વગત. સર્વગતનો અર્થ થાય છે વ્યાપ્ત. આત્મા જે છે એ બધી જગ્યાએ છે, સર્વત્ર માને કોઈ જગ્યાએ એવી નથી જ્યાં આત્મા ન હોય. તો કોઈકના મનમાં ઓલા માયાવાદીઓનો સિદ્ધાંત આવશે, એટલે માયાવાદી કે ભગવાન બધે છે, કણે કણમાં છે, ઈ વાત નથી. બધે છે એનો અર્થ શું છે? હરેક જગ્યાએ આ જગતમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આત્મા ન હોય. અને એને જ્યારે જ્યારે અવસર મળે, જ્યારે જ્યારે ચાન્સ મળે ત્યારે ન્યાથી સીધું શરીર ધારણ કરે. એને જરૂર નથી રહેતી સ્થાન છોડવાની. ઈ જે જગ્યાએ છે નાન્યાન શરીર ધારણ કરે ઈ જ જગ્યાએ. કેવી રીતે? પ્રશ્ન થઈ ગયો છે મનમાં? તમારા મોઢા જોતા ખબર પડે હું ભાઈ એનો અર્થ એ છે કે તમે બહુ ધ્યાનથી સાંભળો છો, અમારો ટાઈમ વેસ્ટ નથી જતો. આત્મા બધી જગ્યાએ કેવી રીતે છે? શિલ પ્રભુપાદજી એક ઉદાહરણ આપતા, આગ્રાની અંદર જુમા મસ્જિદ છે, બહુ જૂની છે, મુસલમાન સમયની જુમા મસ્જિદ. એ જુમા મસ્જિદ નો જે ઘુમ્મટ છે એ ઘુમ્મટમાં પીપળો ઉગ્યો છે. અત્યારે તમે આગ્રા જાઓ તો અનુભવ કરવા માટે જઈ શકો છો. મસ્જિદના ઘુમ્મટમાં પીપળો ઉગ્યો, ત્યાં કોણ વાવવા ગયું હતું? કારણ કે એ તો છે કે વનસ્પતિમાં જીવ છે ને, જીવ ન હોય તો મોટું થાય નહીં. પીપળો મોટો થાય છે, એટલે જીવ છે ત્યાં, ત્યાં કોણ આત્મા નાખવા ગયું? સમજાય? સર્વગતનો અર્થ ભગવાન શું કરી રહ્યા છે? કોઈ પણ જગ્યાએ. માનો આપણે, હું ક્યારે, મેં 2-4 દિવસ પહેલા કુવાનું ઉદાહરણ આપ્યું હતું. તો કૂવો જે છે, કૂવામાં પીપળો ઉગ્યો હોય ત્યાં કોણ વાવવા ગયું? કોઈ એમ કે ખેતરમાં તો બી પડ્યો કઈ પીપળા તો વાવે નહીં કોઈ? ઘઉં વાવે, કપાસ વાવે, પીપળાની થોડી ખેતી કરે છે કોઈ, છતાં કુવામાં હોય છે કે નહીં હોતો? અને ઈ અધવચ્ચે ઉગે પાછો, એને અડધો કુવો ઉપરથી જાય ને અડધો હેઠેથી માપો, ન્યા વજમાં પીપળો હોય, કોણ વાવવા ગયું છે? નીકળે છે કે નહીં? આરસીસી ની દિવાલો માં તે પથ્થરોને તોડી નહીં, તે કુપળ ફૂટી જાય છે, એને વૃક્ષ બહાર આવે છે. પથ્થરોને તોડી નહીં તે વૃક્ષો જન્મ લે છે. તો ન્યા આત્મા કોણ નાખે છે? એનો મતલબ કે ન્યા આત્મા છે. એને તો બધી જગ્યાએ આત્મા હોય છે, દિવાલોમાં કોઈ બીજ નાખતા નથી, ન્યાય આત્મા રહે છે. હવામાં, પૃથ્વીમાં, જળમાં, અગ્નિમાં, બધી જગ્યાએ આત્મા હોય છે. પણ વિજ્ઞાનનું એવું કહેવું છે, સાયન્સ એવું કહે છે કે અમુક પરિસ્થિતિમાં જીવન સંભવ છે, અમુક જ સ્થિતિમાં જીવન છે, બાકી જીવન નહીં ન હોઈ શકે. વાતાવરણ અનુકૂળ હોવું જોઈએ, બધું એને સમયસર મળતું હોય તો જીવન સંભવ છે. પણ આવું નથી, આત્મા બધે જઈ શકે છે. તો બધે જઈ શકે છે એનો મતલબ કે બીજા લોકમાં તે જીવન છે, કારણ કે પંચભૂત બધે, પૃથ્વીમાં જીવ છે, કેમ ખબર પડે? આપણે છીએ, આપણા શરીરની અંદર માંસનું પ્રમાણ વધારે છે, પૃથ્વીનો ભાગ વધારે છે, એમ બીજા લોકમાં જીવન છે. માનો સૂર્ય લોકમાં જે છે તો એના શરીરમાં અગ્નિનું પ્રમાણ વધારે છે. અગ્નિ આપણા શરીરમાં છે પણ બહુ ઓછી માત્રામાં છે. જ્યારે સૂર્ય લોકમાં જે લોકો રહે છે એના શરીરમાં અગ્નિનું પ્રમાણ સૌથી વધારે હોય છે, કારણ કે એને અગ્નિ લોકમાં રહેવાનું છે. એવી રીતે સ્વર્ગ લોકમાં જે રહે છે એના શરીરમાં વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તો આ રીતે પંચભૂતથી બનેલા શરીર બધા પંચમહાભૂતના છે, પણ પંચમહાભૂતની માત્રા થોડીક વધઘટ હોય છે આ બધા શરીરોમાં, અલગ અલગ ગ્રહોમાં. પણ એક વાત કન્ફર્મ છે કે જીવન બધી જગ્યાએ છે. ચંદ્ર ઉપરી છે ને સૂર્ય ઉપરી છે, અને વિજ્ઞાન આ જગતને ઉલ્લું બનાવે છે કે ન્યા જીવન નથી. જીવ સર્વગત ભગવાન કહે છે, અને જો જીવાત્મા બધી જગ્યાએ નો જાતો હોય તો ભગવાનનો આ શબ્દ ખોટો પડે. સર્વગત, સર્વગત નો અર્થ છે કોઈ બાઉન્ડ્રી જ નથી આત્મા માટે. કવિરાજ ગોસ્વામી કહે, બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ. આખા બ્રહ્માંડ ની અંદર ભ્રમણ કરી શકે છે જીવાત્માઓ, કોઈ એક લોકની કે ગ્રહની વાત નથી. તો લોકો કહે છે, અચ્છા આત્મા બધી જગ્યાએ છે, તો પછી એક જગ્યાએ સ્થિર, સ્થાણુ ત્રીજો ગુણ. સ્થાણુ નો અર્થ છે આત્મા એક જગ્યાએ સ્થિર રહી શકે છે, ભલે સર્વગત છે બધે છે પણ રહે છે કેવો? સ્થિર એક જગ્યાએ. કેમ ખબર પડે? કોઈ ઉદાહરણ છે આત્મા સ્થિર રહે છે એનું? તે મગજની ધડા બતાવો, ઊંઘ આવે છે. થોડુંક ટેકનિકલ છે, તમને ગરમી થતી હશે એટલે તમારું મગજ થોડુંક ઉકળતું હશે, પણ ગરમ થાય એમ કામ સારું આપે ને. તો તમે જરાક વિચાર કરો કે સ્થાણુ કેવી રીતે છે, એક જગ્યાએ સ્થિત કેવી રીતે છે. યસ, બિલકુલ. આપણા શરીરની અંદર આત્મા છે અને એ પ્રમાણ છે કે આપણું શરીર હાલે ચાલે છે. અને જો આત્મા ન હોય તો? હમણાં હાલ્યો જતો હોય ને ધડધન હેઠો પડે કે નહીં? આપણે કેમ ભાઈ પડ્યા, આત્મા નીકળી ગયો, પડી ગયા. એનો અર્થ એ કે આત્મા શરીરમાં છે, ભલે સર્વગત છે બધી જગ્યાએ આત્મા હોવા છતાં એક શરીરની અંદર એ આત્મા રહે છે. આજે સ્થાણો મગજ ગુમરી ચરી જાય એવું છે કે નહીં? પહેલા કે સર્વગત છે આત્મા બધે છે, હવે કે સ્થાણુ છે. આ જ છે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાંલું અચિંત્ય ભેદાનું ભેદ તત્વ. આ છે તે અને નથી પણ, બસ આને જે સમજવામાં સફળ થાય છે એ અચિંત્ય ભેદાનું ભેદ તત્વને સમજી શકે છે. આ છે ગૌડીય ફિલોસોફી, સમજાય છે? સર્વગત બધે છે એનો અર્થ એ છે કે તમે બરફવાળા ખંડમાં જાવ તો ન્યાય તમને જીવો જોવા મળશે. મળે ને, આપણે બહુ જૂના ચોપડા પડ્યા હોય એમાં નથી હોતા નાના નાના એકદમ સૂક્ષ્મ જીવ. તેમ બહુ સમયથી પાણી મૂકી રાખો એમાં જીવ નથી ઉત્પન્ન થઈ જતા. આ જગતમાં એક સ્થાન એવું બતાવો જ્યાં જીવ ન હોય. આ હવાની અંદર રીતે અસંખ્ય જીવ છે, આ પૃથ્વીમાં અસંખ્ય જીવો છે. કોઈ સ્થાન આ જગતમાં એવું નથી જ્યાં જીવ ન હોય. એના માટે કહેવાનું છે બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ. જીવાત્માઓ બધે છે અને શરીર એ ગમે ને ધારણ કરે એને જે અનુકૂળતા મળે કર્મ અનુસાર ત્યાં એ શરીર ધારણ કરી લે છે. તો સ્થાણુ એક જગ્યાએ છે અને શરીરમાં રહે છે. તો આ છે અચિંત્ય ભેદાનું ભેદ તત્વ. ચોથું છે અચલ, એનાથી મહાભયંકર ગુણ. અચલ નો અર્થ થાય છે જડ, નિષ્ક્રિય. અચલ માને જે ચાલી શકતો, સચ્ચિદાનંદ અંશ છે ભગવાનનો છતાં ચાલતો, આમ કેમ થયું? શા માટે ભગવાન આત્માને કહે છે અચલ છે, નિષ્ક્રિય છે? કેવી રીતે? તો સ્થાણુના રૂપમાં શરીરમાં છે, આત્મા શરીરમાં છે, પણ અહીંયા ભગવાન એને અચલ કહે છે. તો અચલ હોવા છતાં એ કર્મ કેવી રીતે કરે છે? તો ઉદાહરણ શિલ પ્રભુપાદજી આપે છે કઠપુતળીનું. કઠપુતળીનો ખેલ છે એમાં તમે જોવો તો તમને તો પેલા ડાગલા દેખાય ને નીચે પેલા રમતા હોય, પણ વાસ્તવિકતા શું છે? ઉપરથી એને કોઈ કંટ્રોલ કરતું હોય છે, એને જે રીતે રમાડે એ રીતે રમતા હોય છે. તો ઠીક આત્મા જે છે એ છે શરીરની અંદર, પણ પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા એને રમાડવામાં આવે છે. આત્મા કઈ કરતો, ભગવાનનો સચ્ચિદાનંદ અંશ હોવા છતાં એ હૃદયમાં બેઠો છે ખાલી, એ કોઈ વસ્તુ કોઈ ક્રિયા કરતો નથી, પણ એ ક્રિયા કરાવે છે કોણ? પ્રકૃતિના ત્રણ ગુણો આ જગતમાં. અને જ્યારે આધ્યાત્મિક જગતમાં જાય ત્યારે ત્યારે એ કઠપુતળી કોના હાથમાં હોય છે? ભગવાનના હાથમાં હોય છે. અને આ જગતમાં પ્રકૃતિના ત્રણ ગુણોના હાથમાં. બહુ વિસ્તારથી સમજવાનો પોઈન્ટ છે, પણ સમય નથી એટલે મેં તમને સંક્ષિપ્તમાં તમારા મગજમાં બેસી જાય એ રીતે આ આ એક એક્ઝામ્પલ છે. આત્મા તો બેઠો છે અંદર, એ કાંઈ કરતો નથી, છતાં આપણને એવું લાગે છે. તો કર્મના ફળ શા માટે ભોગવે છે? બંધાયેલો છે માયાથી, પ્રકૃતિના ત્રણ ગુણોથી, અને એટલે એ નાચે છે. તો પ્રકૃતિના ત્રણ ગુણ છે જે જીવને આ જગતમાં કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. અને અંતિમ વિધિ ભગવાન બતાવે છે સનાતન. સનાતન નો અર્થ છે, તમે સારી રીતે સમજો છો કારણ કે બહુ સાંભળી છે આની વ્યાખ્યા. સનાતન, સનાતન માને જે આદિ અને અંતથી રહિત છે, જેની કોઈ શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી, જે હંમેશા માટે છે, નિત્ય જે છે, એને સનાતન કહેવાય છે. તો સનાતન વસ્તુ આ જગતમાં કેટલી છે? ભગવદ્ ગીતામાંથી તમે સનાતન શોધવા નીકળો તો ચાર વસ્તુ મળશે. એક જીવ, મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. બીજું ભગવાન, ભગવાને પોતાને કીધું હું સનાતન છું તૃતીય અધ્યાયમાં. ધામ યદ ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમ મમ, સનાતન ધામ ભગવાનનું, એકવાર ગયો એટલે પાછો આવે નહીં. અને ભક્તિ, ભક્તિ સનાતન છે. નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ભક્તિનો ક્યારેય નાશ નથી. આ ચાર વસ્તુ ગીતાની અંદર ભગવાને કીધું છે સનાતન છે, ચાર વસ્તુ. તો આ સંબંધમાં હવે તમે જીવની મૂળ પ્રકૃતિનો વિચાર કરો. મને ખબર છે આ સાયન્ટિફિક છે અને બહુ આડું અવળું જઈ રહ્યું છે, પણ આનું આ સમજણ તો લેવી જ પડશે તમારે. જીવ સનાતન પ્રકૃતિ ધરાવે છે અને છતાં ફસાણો આ જગતમાં છે. સનાતન ઊંધું થઈ ગયું આખું. ભગવાનના ધામમાં હોત તો શું એની સ્થિતિ શું છે? સનાતન જીવ ભગવાનના સનાતન ધામમાં સનાતન ભગવાનની સનાતન ભક્તિમાં હંમેશા લાગેલો હોય છે. બધું સનાતન, સમજ્યા? સનાતન જીવ સનાતન ભગવાનની સનાતન ધામમાં સનાતન ભક્તિથી સેવા કરે છે. આ આ લિંક સનાતનની જોડાયેલી, આ ચારેય સનાતન છે, સમજ્યા? પણ હવે પ્રોબ્લેમ શું થયો? એ ચાર માંથી એક તૂટ્યો, આ જીવ અહીંયા આવ્યો. અહીંયા આવીને શું કર્યું? આ ભૌતિક પ્રકૃતિની સેવામાં લાગ્યો. હવે અહીં બધું ઊંધું. જીવ સનાતન, પ્રકૃતિ ભૌતિક. ગીતામાં ભગવાન બોલે છે ને, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિર, એવું છે. ઇતિમેયમ ભિન્ના પ્રકૃતિ રષ્ટતા. આહેર અર્જુન, આ આઠ પ્રકારની મારી જે પ્રકૃતિ છે એ કેવી છે? જડ, ભૌતિક છે. અને જીવ સનાતન છે. હવે સનાતનનો ભૌતિક પ્રકૃતિ અરે મેળ કેમ બેહે? બે ફૂટની કન્યા હોય ને છ ફૂટનો છોકરો હોય કેમ એની અને કેમ વિવાહ કરાવે? સંભવ છે? ગોતો આવા ઉદાહરણ ફીટ નો બેહતા હોય એવા. બે ઇંચ જાડી પેન નું ઢાંકણું હોય એને તમે સેલો ગ્રીપરમાં લગાડો તો આવે? તો સનાતન અંશ ભગવાનનો આત્મા આ ભૌતિક પ્રકૃતિ સાથે ફસાય અને માયાના ચંગુલમાં પડી જાય, દુખી ન થાય બીજું હું થાય, કારણ કે ઊંધું જ પકડ્યું છે આખું, બધું જ ઊંધું. આ ભૌતિક જગત ઊંધું, જગતની અંદર જે કર્મ છે એ ઊંધા, આમાં કાંઈ સનાતન નથી, કોઈ શાશ્વત નથી. જીવ એકલો શાશ્વત છે ખાલી. વિચાર કરવા, જીવની હું દુર્દશા થઈ છે, એની દશા હું થઈ છે આ જીવની. બધું સનાતન હોવા છતાં એ ભગવત ધામને છોડી અને બહિર્મુખ વિમુખ ભગવાનથી થયેલો જીવ આ જગતમાં આવીને એવી પ્રકૃતિને ચોઇસ કરે છે જેમાં સનાતન જેવું કઈ છે જ નહીં. જીવની પ્રકૃતિથી હંમેશા બધું ઉલટું છે અને આ ભૌતિક શરીરોમાં જીવ અટવાય છે. આ દશા છે આત્માની અત્યારે. દુખી આત્મા એટલા માટે છે. કેમ? કારણ કે સનાતન છે એટલે સનાતન ભગવાનની સેવા કરવી, સનાતન ભક્તિ દ્વારા એ જીવનો સનાતન ધર્મ છે. અને ભૂલ્યો, અહીંયા આવ્યો, સનાતન ધર્મ ગયો, લોકો કહે સનાતન ધર્મ, પણ સનાતન છે શું? કે સનાતન આત્મા દ્વારા સનાતન પરમેશ્વરની સનાતન ભક્તિમાં લાગેલા રહેવું, આનું નામ છે સનાતન ધર્મ. આ પાંચમો સનાતન ઈ છે જે હંમેશા જીવની સાથે છે. પણ થાય છે શું? હવે ઈ તો કન્ફર્મ છે કે જીવ ભગવાનનો સનાતન સેવક છે, યા કન્ફર્મ કર્યું ભગવાને. પણ સનાતન સેવક છે તો એનો સનાતન ધર્મ છે સેવા કરવી. ધામમાં સેવા કરતો તો અહીંયા આવી નહીં તો એ કરશે હું સેવા, પણ અહીં કોની સેવા ચાલુ કરી છે? માયાની. આ દુઃખી એટલે જ છે. સુખી થવું હોય તો એને શું કરવું જોઈએ? પાછું ભગવાનની સેવામાં લાગવું જોઈએ. આ એનું વાસ્તવિક સુખ એને પાછું આપશે. જે કવિરાજ ગોસ્વામી કે જીવેર સ્વરૂપ હય કૃષ્ણેર નિત્ય દાસ, ન્યાય નિત્ય છે. આ નોકરી એવી નથી છૂટી જાય ક્યારેક શેઠ રજા આવશે, નિત્ય ક્યારેય નથી છૂટવાની. જીવનો આ ધર્મ છે, જીવનું આ સ્વરૂપ છે કે એ ભગવાનનો સનાતન દાસ છે, અંશ છે. અને અંશ એ કોને કહેવાય? અંશ એટલે જે અંશીની સેવા કરે. અંશનું કર્તવ્ય શું છે? અંશીની, અંશી કોણ છે? ભગવાન. અને આ સેવા કરતા જો એ શીખી જાય તો આ માયાના ચંગુલમાંથી મુક્ત થઈ જાય, નહીતર પછી થવાય એમ નથી. આ ગુરુ છે. અને એટલા માટે ભગવદ્ ગીતા પ્રેરિત કરે છે, ભગવદ્ સેવા કરો, ભગવાનનું નામ સંકીર્તન કરો. પણ આપણે કરતા નથી, આ જ દુઃખનું કારણ છે. તો ભગવાન અર્જુનને આ શ્લોકમાં એ સમજાવે છે, અર્જુન આત્મા જે છે એ આ રીતે પાંચ પ્રકારની વિધિ, પાંચ ગુણ ધરાવે છે. પાંચ જે નિષેધ ભગવાને કીધા એ આત્માના ગુણ છે. આ નવ ગુણની ચર્ચા ભગવાને આ શ્લોકમાં કરી અને ભગવાને એ કીધું કે આત્મા જે છે એ નિત્ય છે, સનાતન છે, સર્વગત છે. અને આવા આત્માના માટે તારે શોક ન કરવો જોઈએ, એ વાત ભગવાન આગળના શ્લોકમાં વિસ્તારથી સમજાવે છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય. ગૌર પ્રેમાનંદે.